કળા છે. અનુભવ કરવો હોય જેને, એને પેલા સમ્યક દર્શનમાં બે અભિપ્રાય એટલે શ્રદ્ધા એને બાધક થાય છે. એક આત્મા સ્વભાવે જ્ઞાયક હોવાથી કેવળ જ્ઞાતા છે, જેમ ચક્ષુ છે એ કેવળ દેખે ને જાણે, એમ આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, એમાં ક્યાંય કરવું આવતું નથી. એટલે કેવળ જાણવું 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 સ્વભાવ છે, બરાબર છે. હવે એ જ્ઞાયક છે એ કેવળ જ્ઞાતા હોવાથી, જ્ઞાતા જ છે પણ કરતા નથી, કરતા નથી એટલે જગતના પરપદાર્થનો કરતા નથી, દ્રવ્ય કર્મ બંધાય એનો કરતા નથી, રાગ થાય એનો કરતા નથી, અને સમ્યક દર્શન પ્રગટ થાય થવા યોગ થાય એનો પણ ખરેખર કરતા નથી પરમાર્થ દ્રષ્ટિએ, સમજી ગયા. આવું અકર્તાપણું એટલે જ્ઞાયકપણું એટલે જ્ઞાતાપણું મૂળ વસ્તુનો સ્વભાવ છે, જે સમ્યક દર્શનનો વિષય છે. એટલે કર્તા બુદ્ધિ જ્યારે જીવ છોડશે ત્યારે તો સમ્યક થવાને યોગ્ય થશે. જ્યાં સુધી હું કરું છું ને કરનાર જોયે છે પોતાને, જાણનાર પણ એ શ્રદ્ધામાં ન લેતા આત્માને કરનાર છું એમ માને છે, એ મોટામાં મોટી ભૂલ છે. એ ભૂલ પેલી કાઢવી પડશે. હવે એ ભૂલ કોઈની નીકળે જ્યારે, ત્યારે પછી એક બીજો પ્રશ્ન આવે કે આ આત્મા છે એ પરનો કરતા નથી પણ જ્ઞાતા તો છે ને, અને એમ પેલા શીખડાવવું પડે કે કરતા નથી તું પરનો જ્ઞાતા રે, થાય છે પદાર્થ પરણમે છે એને તું જાણ, એને કરવાની બુદ્ધિ છોડી દે, એમ જ પેલા કહેવું પડે, બીજો ઉપાય નહીં. પછી બીજો પાઠ, પેલો પાઠમાં પાસ થાય પરીક્ષા આપે એને માર્ક પાસ ના મળે પછી બીજો પાઠ આપે, ત્યાં સુધી બીજો પાઠ ના અપાય. અમારે મંજુબેન કે છે કે આ જો કરતા બુદ્ધિ ગઈ તો 80% તો આપણે પાસ થઈ ગયા, પછી 20% બાકી રહીએ, પછી અઘરું નહીં પડે, પછી સહેલું પડશે. સહેલું પડશે એનું કારણ શું છે કે એ એટલો એ સ્વભાવના પક્ષમાં જીવાયો, કરતાપણાની મિથ્યા બુદ્ધિનો પક્ષ છૂટ્યો અને કેવળ હું જ્ઞાતા છું થવા યોગ થાય છે બધું, આ છયે દ્રવ્યના જળ અને ચેતનના પરિણામ થવા યોગ થાય છે, એનો હું કરનાર નહીં પણ એનો હું જાણનાર છું. તો એટલા હજી અનુભવ પહેલા આત્માનો અનુભવ નથી થયો અને આટલો જ્ઞાનના પક્ષમાં આવ્યો, અજ્ઞાનનો પક્ષ છૂટ્યો અને જ્ઞાનના અભિમાન ગયો કરતાપણાનું. હવે જ્ઞાનના પક્ષમાં આવે છે ત્યારે શું થાય છે, અનાદિકાળનું એને તીવ્ર મિથ્યાત્વ હતું એકતા બુદ્ધિ, એ મિથ્યાત્વનું પાપ એનું ઘટે છે, ગળે છે, અનુભાગ એનો રસ, એ કષાયનો રસ એને ઘટી જાય છે. એટલે એના જ્ઞાનમાં અમુક પ્રકારની નિર્મળતા, શુદ્ધતા નહીં, ધ્યાન રાખજો, શુદ્ધતા નહીં, અનુભવ પહેલા શુદ્ધતા ન હોય પણ નિર્મળતા, નિર્મળતા એટલે એનું જ્ઞાન નિર્મળ થાય છે. કેમ કે બહુ કષાયથી કરતા બુદ્ધિથી રંજાયમાન હતું ને, કષાયમાં રંજાયમાન બહુ હતું ને, મેળું બહુ થઈ ગયું હતું એટલે ડોળ થોડોક હેઠો બેઠો, હેઠો બેઠો, સમજ્યા. અને એને એમ થાય કે હું કરતા નથી તો હું જ્ઞાતા છું. હવે એ જ્ઞાતા ભાવમાં આવ્યા પછી જ્ઞાતા કેવો છું, પરને જાણતા મને જ્ઞાન થાય કે સ્વને જાણતા જ્ઞાન થાય, એટલું સ્ટેજ બાકી રહે છે. જ્ઞાતા તો ખરો પણ જ્ઞેયનો જ્ઞાતા કે જ્ઞાયકનો જ્ઞાતા, બસ એટલે એટલે પરને જાણવાનું બંધ થાય છે હવે સેકન્ડ સ્ટેજમાં, કે મને પર પદાર્થ જણાતો નથી પણ મારું જ્ઞાન જણાય છે. પણ આ કે 24 કલાક પ્રેક્ટિસ કરવી, તો આ 24 કલાક પ્રેક્ટિસ કરવી, રોટલીને કરતી તો નથી પણ હવે સેકન્ડ સ્ટેજમાં રોટલી જણાતી પણ નથી પણ મારું જ્ઞાન જણાય છે. ઘટપટ આદિને જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં કેવું કહ્યું, કેવું જ્ઞાન, એવી ઊંચામાં ઊંચી વાત એને કરી છે. બીજું કેવળ જ્ઞાનની એક વ્યાખ્યા ઊંચી કરી છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. જો એમાં પ્રમાણ જ્ઞાન, પ્રમાણ જ્ઞાનને બદલે એને નિશ્ચયની પ્રધાનતાથી વાત કરી, કેવળ જ્ઞાનમાં ખરેખર તો શું છે કે પોતાનો આત્મા પણ જણાય નિશ્ચયથી અને વ્યવહારને લોકાલોક પણ એના જ્ઞાનમાં જણાય. એનું નામ સપર પ્રકાશક છે. સપર પ્રકાશક જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન છે. વ્યવહાર પોતાને જાણે ને પર એમાં ભેડું ને બીજું એટલે વ્યવહાર થઈ ગયો. હવે એ શ્રીમદે એવી સરસ વાત એક કરી છે, એનું ધ્યાન ખેંચાવવું બહુ મુશ્કેલ છે. કેમ કે જીવને પક્ષ છે કે પરને તો જાણું છું ને, કરવાનું તો કઈ નહીં, જાણું તો ખરું ને. ઈ બાના નીચે ઈ જ્ઞાનની પર્યાયમાં જે બેડો ધર્મ છે, જાણવું અને જણાવવું, જાણવું તો રાખવું, પણ મને મારું જ્ઞાન જ્ઞાનમાં જણાય છે ઈ ઉડાડી અને જ્ઞેયને ઉડાડ્યું અને જ્ઞેયને માથે આપ્યું, એવું વ્યવહાર જ્ઞેય છે ખરું. પણ અહીંયા હું જ જ્ઞાન અને હું જ જ્ઞેય એને બદલે હું જ્ઞાન અને આ જ્ઞેય, તો ઉપયોગ ક્યાં જાય? કે જ્યાં તમે જ્ઞેય થાપ્યું હોય, તમારા સંધાનમાં તમે જ્ઞેયને થાપ્યું હોય, તે તરફ જ તમારો ઉપયોગ જાય. કેમ કે જ્ઞાન છે એ જ્ઞેયને જાણ્યા વિના નહીં રહે. ધ્યાન રાખજો, અનુભવ કેમ થાય એની આ કળા છે. જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે, બરાબર છે? હવે જાણવાનો સ્વભાવ છે તો એને કોઈ ને કોઈ વિષય તો આવે જ ને, વિષય વિના તો જાણવાની ક્રિયા થાય નહીં. જાણવાનો સ્વભાવ છે તો કોઈ ને કોઈ એનો વિષય હોય તો જાણે ને, હે, વિષય તો હોય જ. હવે એની શ્રદ્ધામાં એમ આવ્યું કે હું તો જ્ઞાતા છું ને આ જ્ઞેય છે, છ દ્રવ્ય મારા જ્ઞેય છે, એવું એના શ્રદ્ધાનમાં રહી ગયું છે. કેમ કે આ પણ અભ્યાસ ને અધ્યાસ છે, પરનું કરવું એ પણ અભ્યાસ અજ્ઞાન, અને હું પરને જાણું એ પણ અનાદિનો અભ્યાસ છે. આ નવી ચીજ નથી. એક ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, બે ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, આત્મા તો જાણ્યો નહીં. એટલે આત્માને જાણવાનો અનુભવ ને પ્રેક્ટિસ છે નહીં, અને એને પ્રેક્ટિસ કરે એ ક્યારે? કે કોક જયારે બતાવે ત્યારે પ્રેક્ટિસ કરે ને, કે જાણનાર જણાય છે તને, પણ એ તો કોઈ બતાવનાર નહીં, જ્ઞાનીઓ બતાવે, સમજી ગયા? એટલે એને અધ્યાસ થઈ ગયો છે કે પરને જાણવામાં હું દોષ. રાજેશ ને હું જાણું, રાજેશ મારો દીકરો એમ મારો માનું તો દોષ થાય, પણ રાજેશ રાજેશ છે, પરદ્રવ્ય છે, એને જાણવામાં હું વાંધો? કેવડી ભગવાન લોકાલોક ને જાણે અને હું થોડા પદાર્થ ને જાણું, જાણવું તો સ્વભાવ છે. પણ પરને જાણવું સ્વભાવ છે કે સ્વને જાણવું સ્વભાવ? માની લો કે પરને જાણવું તારો સ્વભાવ છે, તો એની પાછળ જબરજસ્ત એક અકાટ્ય દલીલ છે, યુક્તિ છે, કે બરાબર છે, તારો સ્વભાવ પરને જાણવાનો છે એમ તું કહે જ ને, તો કે હા પરને જાણવું એ મારો સ્વભાવ જ છે. તો અમે પૂછીએ છીએ કે તને પરને જાણતા અતિન્દ્રિય આનંદ આવ્યો કોઈ દી? એ નથી આવ્યો. આનંદ આવતો નથી પરને જાણતા. તો પછી પરને જાણવું જો તારો સ્વભાવ હોય, એટલે જ્ઞાનનો સ્વભાવ હોય, તો આનંદ આવવો નહીં. તો પરને જાણતા આનંદ તો આવ્યો નહીં. તો પછી હવે આત્માને જાણ, અને જો આત્માને જાણતા તને અતિન્દ્રિય આનંદ આવે તો તો વાત અમારી માનજે. બંધ કરે, બંધ કર, થોડો ટાઈમ તો બંધ કર, એક થોડો ટાઈમ બંધ કર, એક શનિવાર તો બંધ કર, ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જશે, આત્માનો અનુભવ થશે, પછી આત્માને જાણતા જાણતા પર જણાશે તો કઈ દોષ નથી, તો નિશ્ચય પૂર્વક વ્યવહાર આવશે. નિશ્ચય હોય તો વ્યવહાર કહેવાય, નિશ્ચય નથી તો એ અજ્ઞાન છે. પર ને જાણવું વ્યવહાર સાચો નથી. એ બપોરે આજ વાત નીકળી હતી. એટલે જ્ઞાનમાં બેવડો ધર્મ છે. જ્ઞાન જ્ઞાન રૂપે પણ છે ને જ્ઞાન જ્ઞેય રૂપે છે. જગતના પદાર્થ જ્ઞેય રૂપે છે પણ જ્ઞાન રૂપ નથી, એમાં જ્ઞેય નથી, જ્ઞેય છે જ્ઞાન નથી એમાં. એટલે હવે એને શું કરવું જોઈએ? રાત દિવસ પ્રેક્ટિસ કરવી જોઈએ. કે રોટલી જણાય છે કે જ્ઞાન જણાય છે મારું, આ મોટર જણાય છે કે જ્ઞાન જણાય છે, આ ચેકબુક જણાય છે કે જ્ઞાન જણાય છે, આ એક પાઉન્ડ ની નોટ જણાય છે કે જ્ઞાન જણાય છે, તો એનું કામ થઈ જશે. આ અનુભવની કળા છે લ્યો. અને પાછું જાણનાર જણાય છે એમ જો વિચાર કરે છે, એ વિચાર વાસ્તવિક છે, વાસ્તવિક કેમ છે કે ખરેખર જયેન્દ્રિયો છે આત્મા. આ બાળગોપાળ સૌને સદાકાળ ભગવાન અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, નાના મોટા બધાને. હવે જણાઈ રહ્યો છે એમાં થોડોક મહત્વ છે. હવે કોઈને એમ થાય કે જો આત્મા જણાતો જ હોય જ્ઞાનમાં તો આનંદ આવવો જોઈએ, તમારા વતી હું દલીલ કરું છું, સમજી ગયા? બધાને જો જણાય જ આત્મા તો આપણે આનંદ આવવો જોઈએ, તો અમારે એ જ કામ છે. કેમ આનંદ નથી આવતો? તો જ્ઞાનીઓ એમ કે છે કે જાણનાર જ્ઞાયક આત્મા તારા જ્ઞાનમાં જણાય છે, પણ તને એના પ્રત્યે લક્ષ નથી કે મને જાણનાર જણાય છે. તને એમ થાય છે કે આ જણાય છે, એટલે તારી બહિર્મુખ જ્ઞેય તરફની વૃત્તિ છે. તું તારું જે જ્ઞાન છે એમાં જ્ઞાયક જણાય છે, એમ જાણનારો જણાય છે, એમ જો તું સ્વીકાર કરીશ તો તને અનુભવ થઈ જશે, તો એનો જ્ઞેય તરફનો ઉપયોગ છૂટી અને આત્મામાં આવશે. માટે તું માનતો જ નથી કે મને જ્ઞાયક આત્મા જણાય છે, ભગવાન આત્મા મારા જ્ઞાનમાં જણાય છે, એ તને સ્વીકાર થતો નથી. કરો જણાય છે, માન જણાય છે, દુકાન જણાય છે, ભગવાન જણાય છે, પ્રતિમા જણાય, શાસ્ત્ર જણાય છે, પણ જાણનાર જણાય છે. જાણનાર જણાય છે એનો કોઈ ન્યાય ખરો? હા, એનો ન્યાય છે. બધાને જાણનાર એના જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. એની પાછળ યુક્તિને કંઈક ન્યાય તો જોઈએ ને. એમને અંધશ્રદ્ધાનો વિષય તો નથી આ, બરાબર છે? હવે સૂર્યનો પ્રકાશ છે, સૂર્ય ઇદ્રિય છે અને પ્રકાશ જે થાય છે એની પર્યાય છે, બરાબર છે? તો પ્રકાશ છે અને સૂર્ય એ બે તાદાત્મ્ય રૂપે છે ને, તદરૂપે છે, એ કઈ જુદી વસ્તુ નથી. પ્રકાશ અને પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશક એક વસ્તુ છે. તેથી એ જે પ્રકાશ છે એ સૂર્યને પ્રસિદ્ધ કરે જ. સૂર્યને પ્રસિદ્ધ જો ન કરે તો એ પ્રકાશ જ ન હોય. કુમુદભાઈ, ન્યાય સમજાય છે? કે જો પ્રકાશ છે એ સૂર્યને પ્રસિદ્ધ ન કરે તો એનું નામ પ્રકાશ ન કહેવાય. ભલે ઘડાને પ્રસિદ્ધ ન કરે તો કઈ ન કરે, પણ એને સૂર્યને તો પ્રસિદ્ધ કરે જ. જો એ પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ ન કરે તો પ્રકાશ નો અંધકાર હોય. એ પ્રકાશ છે અને એ બલ્બ છે, એ તાદાત્મ્ય રૂપે છે. તાદાત્મ્ય રૂપે હોવાથી એ પ્રકાશમાં એનો બલ્બ તન્મય રૂપે થઈ અને પ્રકાશ એને પ્રસિદ્ધ કરે છે. પ્રકાશ પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે. હવે પ્રકાશ છે એ પ્રકાશકને તો પ્રસિદ્ધ કરે છે, પણ પ્રકાશ્ય એવા સોફાસેટને પણ પ્રસિદ્ધ કરે છે. પણ સોફાસેટની સાથે પ્રકાશને તન્મયપણું નથી, એટલે આને પ્રકાશ કરે છે એમ કહેવું તે વ્યવહાર છે, અને એ પ્રકાશ દીપકને પ્રસિદ્ધ કરે છે એમ કહેવું તે નિશ્ચય છે. હવે એમ તમારું પ્રત્યેક જીવનું જ્ઞાન જોજો, પ્રત્યેક જીવનું જે જ્ઞાન વર્તમાનમાં પ્રગટ છે, જાણવું 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 થયા જ કરે છે, સમજી ગયા? એ જે જ્ઞાનનો પર્યાય છે એ આત્માની સાથે તાદાત્મ્ય રૂપે છે. જો એ જ્ઞાન આત્માની સાથે તન્મય તાદાત્મ્ય ન હોય તો એ જ્ઞાનની પર્યાય ન હોત, તો જાણવાની ક્રિયા જ ન થાત. કેના આધારે જાણવાની ક્રિયા થાય? એ આત્માને આધારે જાણવાની ક્રિયા થાય. માટે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાઈ જ રહ્યો છે, પણ એ વાત ઉપર વિશ્વાસ એને બેસતો નથી. એટલે કહેવાનો હશે કે જાણનાર જણાય છે એવો જે વિચાર જીવ કરે તો એ યથાર્થ છે, એ વિચાર ખોટો નથી. કેમ કે જાણનારો જણાઈ રહ્યો છે અને એ વિચારે છે કે મને તો આ કાંઈ જણાતું નથી, જાણનાર જણાય છે. આ કાંઈ જણાતું નથી શું કામ? કે ઉપયોગ ત્યાંથી હટાવી અને અંદરમાં લાવવા માટે. એમ
પ્રયોગ બહુ સુંદર છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાન સ્વભાવ હોવાથી કરતા નથી પણ જાણનાર, જાણનાર છે. હવે એ જ્ઞાતા હોવાથી કરતા નથી. જ્ઞાતા જ્યાં જ્ઞાતામાં આવ્યા ત્યાં કરતા બધું છૂટી ગઈ, ધ્યાન રાખજો. એક શબ્દ બસ છે, હું જ્ઞાતા છું, કેવળ જ્ઞાતા દ્રષ્ટા છું. તો કરતા બુદ્ધિ તો છૂટી કે નહીં? તો હવે જ્ઞાતા છું તો કોનો જ્ઞાતા છું? પરનો જ્ઞાતા છું કે સ્વનો, જ્ઞાયકનો જ્ઞાતા? બસ યોગ નાયક નો જ્ઞાતા છું એમાં એનું જોર આવ્યું શ્રદ્ધાનમાં તો ઉપયોગ અંદર માં આવી અને આત્માનો અનુભવ થાય. આ એકડા ની વાત છે, હજી શરૂઆત ચારિત્ર ની પછી વાત. આ એકડા ની વાત નથી આવ્યા. આત્માનો અનુભવ થાય ત્યારે એકડો ધર્મ નું શરૂ થાય, પછી સ્થિરતા નું નામ ચારિત્ર, પછી વિશેષ સ્થિરતા. તો આખી અલૌકિક વાત. આ એક સમય નો અનુભવ થયો ને એનું નામ સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના. આમાં એક ફક્ત બધા શુદ્ધ ઉપયોગ ના બધા નામ છે, શુદ્ધ ઉપયોગ ના સમ્યક જ્ઞાન ના એ બધા નામો છે. નામાંતર એને આત્માને જાણ્યો એને સર્વ જાણી લીધો, કઈ બાકી નથી. એ બપોરે આજે ચર્ચા થઈ હતી. દસમો બોલાવે, તારા જ્ઞાન ઉપયોગમાં કોઈ મલિનતા નથી એમ તું જાણ. ત્યારે સાધકને શુદ્ધ ઉપયોગ સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, પછી એ ઉપયોગમાં રાગ નથી, રાગની મલિનતા એમાં પ્રવેશી શકતી નથી. સંવર નિદ્રાના જે પરિણામ પ્રગટ થાય, વિતરાગી પરિણામ, એ રાગ રહિત જ હોય. રાગ ભલે જોડે બાહ્યમાં થોડોક રે ખરો, પણ એ પરિણામ એનાથી બાહ્ય છે. સંવર અને આશ્રય એ જુદી ચીજ છે. સંવર સ્વ આત્માને આશ્રય જેટલી વિતરાગતા પ્રગટ થાય, જેટલી ઉપયોગની શુદ્ધતા થાય, તેમાં રાગની મલિનતા બિલકુલ આવતી નથી. રાગની મલિનતા બાહ્ય રહી જાય છે. જેને લિંગમાં એટલે કે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની માફક, ઉપરાગ એટલે મલિનતા વિકાર નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા શુદ્ધ ઉપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્માનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ જ છે. જેમ સૂર્યના પ્રકાશમાં કોઈ મલિનતા નથી, પ્રકાશ એટલે પ્રકાશ જ, પ્રકાશમાં કોઈ મલિનતા ન હોય. મલિનતા આવે તો પ્રકાશ ન કહેવાય, તો અંધકાર થઈ ગયો. એમ આત્માનું અવલંબન લઈ અને જેટલો શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈ ગયો, તે શુદ્ધ ઉપયોગ શુદ્ધ જ છે, અશુદ્ધ નથી, મલિન નથી. કેમ કે એમાં મિથ્યાત્વ નામના કષાયનો અભાવ થઈ ગયો. મિથ્યાત્વ નામનો જે કષાય હતો એ અનુભવ થયો, તો એ કષાયનો અભાવ થઈ ગયો, તો મલિનતા વહી ગઈ, અને એટલી એને અંશે શુદ્ધતા પ્રગટ થઈ. અંશે સર્વાંશે શુદ્ધતા તો કેવું જ્ઞાન થાય ત્યારે થાય. સમજી, આ સાધકની વાત છે. આ રીતે આત્મા શુદ્ધ ઉપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. દ્રવ્ય ગુણ તો અનાદિ અનંત શુદ્ધ છે, પરંતુ ઉપયોગની અંદર પણ મલિનતા નથી. એટલે શુદ્ધ ઉપયોગને જ ઉપયોગ કહેવાય, મલિન ઉપયોગને ઉપયોગ કહેવાય નહીં, એ તો અજ્ઞાનમાં જાય. મલિનતા નથી એમ આ બોલમાં કહે છે. ચંદ્ર કલંક વાળો કહેવાય છે, પણ સૂર્યમાં કોઈ ડાઘ નથી. સૂર્યમાં જેમ કોઈ પણ પ્રકારની મલિનતા નથી, તેમ ઉપયોગ પણ સૂર્યની જેમ કલંક રહિત છે. સ્વસ્વરૂપના ગાણા એ જ ભગવાનના ગાણા છે. બતાવું છે કે શુદ્ધાત્માના ગાણા ગાઓ એ જ ભગવાનના ગાણા છે. આ ખરેખર ભક્તિ છે. ખરેખર ભક્તિ કયો, ભજન કયો, ગાણા કયો, પોતાના શુદ્ધાત્માના ગાણા ગાવા જેવા છે. કેમ કે અનંત વાર પરના ગાણા તો ગાયા, પોતાને ભૂલીને, પોતાને ચૂકીને પરના ગાણા ગાયા. હવે કે છે કે સમય આવ્યો છે તો તારા શુદ્ધાત્માના ગાણા ગા. કેમ કે તારે જેનો અનુભવ કરવો છે એનો વારંવાર વિચાર કર, તો ત્યાં પહોંચીને એ રૂપ તું થઈ જઈશ. ચંદ્રની અંદર જે હરણનો આકાર દેખાય છે, થોડુંક બંધ કરો ને. ચંદ્રની અંદર જે હરણનો આકાર દેખાય છે તે ઉપરથી પદ્મનંદી આચાર્ય ભગવાન અલંકાર કરી ભગવાનના ગુણરામ કરે છે કે હે ભગવાન, હે નાથ, ચંદ્રલોકમાં તારા ગુણરામ દેવીઓ સિતારથી ગાઈ રહી છે. તે એટલા સુંદર અને ભક્તિવાળા છે કે તે સાંભળવાને હરણિયા પણ ચંદ્રલોકમાં જાય છે. દેવીઓ અપસરાઓ દેવો બધા તારા ગુણરામ કરે છે ને ત્રિછાલોકમાંથી હરણિયા ત્યાં ગયા તો અમો નિર્ગ્રંથ મુનિઓ આ સ્વરૂપના ગાણા ગાઈએ છીએ તે તારા જ ગાણા છે કેમ કે તારા સ્વરૂપમાં અને અમારા સ્વરૂપમાં નિશ્ચયથી કાંઈ ફેર નથી આત્માના ગાણા ગાઓ એ જ ભગવાનના ગાણા છે અને એ જ ભગવાનને પ્રિય છે ભગવાનને તો પ્રિય અપ્રિય નથી પણ આ તો એક દાખલો ભગવાનને તો પ્રિય અપ્રિય કાંઈ છે નહીં ભગવાન તો એનામાં ડૂબી ગયા છે પણ એ એમ કહે છે કે તમે તમારા ગાણા ગાઓ એમાં જ અમારા ગાણા આવી ગયા અને જો તમારા ગાણા ગાતા નથી તો અમારા ગાણા પણ તમે ગાતા જ નથી ખરેખર અહીં શુદ્ધ ઉપયોગની વાત ચાલે છે એટલે જ્ઞાની સાધક થયો એને શુદ્ધ ઉપયોગ અંશે પ્રગટ થાય છે એની મુખ્યતાથી વાત ચાલે છે શુદ્ધ ઉપયોગમાં વિકાર જ નથી પર લક્ષે જે ઉપયોગ વધે તથા પરમાં અટકીને જે ઉપયોગ હણાય તેને અહીં ઉપયોગ જ કયો નથી તેને ઉપયોગ કહેતા નથી દયા દાન કામ ક્રોધ ભાવ તે આત્મા નથી અનાત્મા છે અધર્મ ભાવ છે તે ધર્મ ભાવ નથી તેવા અશુદ્ધ ઉપયોગને ઉપયોગ જ કયો નથી અજ્ઞાની માને કે મલિનતા મારા ઉપયોગમાં છે તો તે ભ્રાંતિ છે અજ્ઞાની માને કે મલિનતા મારા ઉપયોગમાં છે તો તે ભ્રાંતિ છે કેમ કે ઉપયોગ તો ઉપયોગ જ છે ને રાગ તો રાગ જ છે રાગમાં ઉપયોગ નથી ને ઉપયોગમાં રાગ નથી માત્ર ઉપયોગમાં રાગ પ્રતિભાસે છે રાગ જણાય છે રાગની મલિનતા રાગ છે એ અપવિત્ર ને મલિન ભાવ છે એમાં માત્ર પ્રતિભાસે છે એથી કરીને એમાં જણાય તેથી કઈ જ્ઞાન મેલું થઈ ગયું એમ નથી પણ જ્ઞાન રાગરૂપ થઈ ગયું ને મેલું થઈ ગયું એમ જેને લાગે છે એ ભ્રાંતિ છે જેમ દર્પણની અંદર કોલસો પ્રતિભાસે સામો કાવો કોલસો તો દર્પણ છે એ કાવો થાય છે નહીં કેમ કે દર્પણ તો દર્પણ જ છે દર્પણનો દ્રવ્ય દર્પણના ગુણ અને દર્પણની પર્યાયની સ્વચ્છતા એ તો સ્વચ્છતા છે પણ એ કઈ કાવો થતો નથી એમ સામે અગ્નિની ઉષ્ણતા હોય કે અગ્નિની જ્વાળા હોય અરીસાની સામે તો પણ એ કઈ ઊનો થતો નથી એ તો જે છે એવી રીતે છે એમ અજ્ઞાની જીવ પાસે જે વર્તમાન જ્ઞાનનો વ્યાપાર છે ઉપયોગ જાણવા દેખવાની ક્રિયા થાય છે એમાં ક્રોધ જણાય છે ક્રોધ થાય એ જ્ઞાન પર્યાયમાં જણાય ખરો પણ જ્ઞાન પોતે ક્રોધ રૂપે ન થાય પણ જ્ઞાન રૂપે જાણે હું જ ક્રોધ રૂપે થઈ ગયો હું જ ક્રોધી થઈ ગયો એમ એને ભ્રાંતિ ને ભ્રમ થઈ ગયો ખરેખર તો આત્મા તો ઉપયોગ રૂપ જ છે જાણવું 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 એની સ્વચ્છતામાં ક્રોધાદિ જણાય જ્યાં જણાય છે ત્યાં એનું લક્ષ્ય જ્ઞાનને નથી પકડતો કે મારામાં જ્ઞાન થયું એમ ન પકડતા મારામાં ક્રોધ થયો એટલે દ્રષ્ટિ ક્રોધ ઉપર ગઈ દ્રષ્ટિ જ્ઞાન ઉપર નથી આવતી એને ભેદ જ્ઞાનનો વિચાર કરવો જોઈએ કે આ ક્રોધ મારામાં થયો કે ક્રોધ સંબંધી મારામાં જ્ઞાન થયું કે જે જ્ઞાનમાં આત્મા જણાય એવું જ્ઞાન થયું કે એકલો ક્રોધ જણાય એવું જ્ઞાન થયું શું ફરીને ક્રોધ થયો ભલે થયો ભલે ક્રોધ થયો ક્રોધ થઈ ગયો તમે જરાક આમ બેસો ને મને તમારું મોઢું દેખાતો નથી અરુણભાઈ તમારે તમારે આમ કરવું પડે પાછું ભાઈ આડા આવે છે બસ હવે બરાબર છે બોલો તમે આડાવતા હતા ને એટલે આમ મારા આમ કરતા હતા આ વિષય એવો છે કે જીવનમાં સમજવા જેવો છે કોઈ વખતે જ આવો મોકો મળે છે સમજવાનો સમજી ગયા દરેક અને પછી આ પ્રેક્ટિકલ દરેકને અનુભવમાં આવે એવી વાત છે મગજમાં ઉતરે એવી વાત છે ન ઉતરે એવી વાત છે નહીં જો દરેકને જાણવાની ક્રિયા તો થાય છે અને દરેક અજ્ઞાની પ્રાણીને કષાય પણ થાય છે પછી કષાયનો કોઈ પણ પ્રકાર હોય ક્રોધાદિ કષાય હોય હર્ષોક હોય ગમે તે પ્રકાર હોય પણ એ ભાવ પણ થાય છે વિકલ્પ ઉઠ્યા કરે છે સમયે સમયે હવે જુઓ જો એને વિકલ્પ ન ઉઠતો હોય તો એ નિર્વિકલ્પ હોય રાગ ઉત્પન્ન થતો હોય તો પરિપૂર્ણ વિતરાગતા હોવી જોઈએ હવે જો જ્ઞાન ઉત્પન્ન થાય તો જડ થાય આત્મા, એટલે જ્ઞાન પણ થાય છે અને ક્રોધે થાય છે, બે એક સાથે થાય છે, થાય છે એક સાથે ઉપજે છે, જ્ઞાન પણ ઉપજે છે અને ક્રોધ પણ ઉપજે છે. હવે એને વિવેક કરવાની જરૂર છે. વિવેક એટલે વેચણી, વિવેક એટલે સ્વને સ્વપણે ને પરને પરપણે જાણવું, એનું નામ વિવેક. વિવેક કયો કે ભેદનું જ્ઞાન કયો, એક જ વાત. હવે એને એમ લેવું જોઈએ કે મારામાં તો જ્ઞાન થાય છે, મારામાં ક્રોધ થાય છે એ ભૂલીને હવે મારામાં જ્ઞાન થાય છે એમ લ્યો. પેલા જ્ઞાનમાં આવો. હવે એ જ્ઞાન થાય છે અને ક્રોધ જણાય છે એમ લ્યો થોડીક વાર, થોડીક વાર જો, પછી તો એમાંથી જરા કસવું પડશે. જો પેલું સ્ટેજ હું કાઢ્યું કે ક્રોધ થાય છે મારામાં એ ભૂલી જાઓ, મારામાં જ્ઞાન થાય છે. ક્રોધ થાય છે એવું મારામાં જ્ઞાન થાય છે, ક્રોધ થાય છે નહીં, મારામાં તો જ્ઞાન થઈ રહ્યું છે. તો શેનું જ્ઞાન થયું? કે ક્રોધ થયું છે એવું જ્ઞાન થયું. ભલે, એટલે ક્રોધ થાય છે એ તો સલ્યદ નીકળે, પેલા એ તો નીકળે, હે બે ભાગ પડી ગયા. ભાવ કર્મ, ભાવ કર્મ જે થાય છે મારામાં, રાગ દ્વેષ મોહ થાય છે, સુખ દુઃખ થાય છે, એ તો ગયું. આ દુઃખ થયું, આકુળતા દુઃખ થાય છે એવું મારામાં જ્ઞાન થાય છે. મારામાં દુઃખ થાય છે એમ નહીં, હું દુઃખી છું એમ નહીં, હું દુઃખી નથી, હું તો જ્ઞાનવાન છું, તો મારામાં તો જ્ઞાન થાય છે. સમજાણું? તો હવે એટલો એને તફાવત પડી ગયો, લક્ષ્યમાં હતું કશાય ઉપર, હું રાગી ને હું દેશી, હું દુઃખી ને હું સુખી ને, હું પુણ્ય વાળો ને હું પૈસા વાળો, હું મનુષ્ય એમ નહીં, મારામાં જ્ઞાન થાય છે. આ મનુષ્યની પર્યાય છે એ જ્ઞાનમાં જણાય છે, હું મનુષ્ય નહીં, હું તો જ્ઞાનવાન છું, હું તો જ્ઞાન સ્વરૂપી છું. એમ ક્રોધ થાય છે તો ક્રોધ મારામાં થાય છે એમ નહીં, ક્રોધ થયો એવું મારામાં જ્ઞાન થાય છે. બરાબર છે? હવે અહીંયા તમે આવ્યા પછી થોડુંક વિશેષ કે ક્રોધ થયો એટલું જ જ્ઞાન થાય છે કે એ જ્ઞાનમાં આત્મા જણાય એવું જ જ્ઞાન થાય છે? હા, હવે જો તમે એ વારંવાર વિચાર કરો કે ક્રોધ થાય એટલું જ જ્ઞાન થાય એવો મારો સ્વભાવ નથી, કેમ કે જ્ઞાન ક્રોધ થી ભિન્ન છે. હવે જે ભિન્ન છે એનું જો જ્ઞાન થતું હોય, જણાતો હોય ક્રોધ મારા જ્ઞાનમાં, તો જે જ્ઞાનમાં આત્મા ભિન્ન છે એ આત્મા કેમ ને જણાય? જણાય જણાય ને જણાય. સમજાણું? આ પ્રકાશમાં આ સોફા સેટ જે ભિન્ન છે એ જણાય, અને આ પ્રકાશમાં દીપક દીવો ન જણાય, એવું બને? એવું બને નહીં, તો આ પ્રકાશ જ ન હોય. જણાય, નિયમથી જણાય, નિયમથી જણાય. સમજી ગયા? એ ક્રોધ થયો એનું જે જ્ઞાન થયું અહીંયા, તો જ્ઞાન થયું. હવે એ જ્ઞાન ક્રોધની હારે તન્મય તો નથી, ક્રોધ તો ભિન્ન છે, એ તો પરજ્ઞેય છે, એ સ્વજ્ઞેય નથી, પરજ્ઞેય છે, કેમ કે નીકળી જાય છે, સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. જ્ઞાનની જાતિ નથી, જ્ઞાનની જાતિનો અંશમાં નથી. ક્રોધ ક્રોધને જાણે નહીં અને ક્રોધ આત્માને જાણતો નથી, માટે જળ અને અચેતન છે, જ્ઞેય છે, પરજ્ઞેય. હવે એ જણાય છે ત્યારે ક્રોધનું જ્ઞાન થાય છે. હવે ક્રોધ ભિન્ન છે જ્ઞાનથી, એનું જ્ઞાન થાય, અને જ્ઞાનથી આત્મા અભિન્ન છે, એનું જ્ઞાન કેમ ન થાય? માટે મને તો મારા જ્ઞાનમાં આત્મા જ જણાય છે. ક્રોધ થતોય નથી અને ક્રોધ જણાતો પણ નથી, પણ આત્મા જણાય છે. એ હું વારંવાર વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરો તો એક વખત એવો આવે કે એને પ્રત્યક્ષ આત્માના દર્શન થાય. ક્રોધ થી છોડાવીને તમને આત્મા દર્શન કેમ થાય? આત્મામાં લઈ જવા છે. શું આપણે જે આ ચર્ચા કરીએ છીએ એ ક્રોધ કશાય ઉત્પન્ન કરીને દુઃખી થવા માટે નહીં, પણ ક્રોધ કશાય ટળી જાય અને વિતરાગી દ્રષ્ટિ કેમ પ્રગટ થાય એના માટે છે. સમજી ગયા?
પછી
હે કઈ હોય નહીં. એટલે અનાદિકાળ થી ક્રોધ નો તો શબ્દ, ક્રોધ માન માયા લોભ કોઈ પણ કશાય, વિકાર માત્ર. જમવાની ઈચ્છા થઈ, હવે જમવાની ઈચ્છા થઈ તો મારામાં ઈચ્છા થઈ કે ઈચ્છા થઈ એવું જ્ઞાન થયું. આ કપડા પહેરવાની ઈચ્છા થઈ તો ઈચ્છા મારામાં થઈ કે ઈચ્છા થઈ એવું મારામાં જ્ઞાન થયું. જ્ઞાન ને પકડો પેલા, ઈચ્છા ને પકડો, માં ઈચ્છા ને છોડી દો. હા, રાજુ છે એના પ્રત્યે મારું લક્ષ ગયું તો ઈ રાગ મારામાં થયો કે રાગ થયો એવું મને જ્ઞાન થાય છે. શું થાય છે? મારામાં જ્ઞાન થાય છે. ઉર્ધપણે જ્ઞાન ને રાખો, કેમ કે ઉર્ધપણે જ્ઞાન જ થઈ રહ્યું છે. હવે જ્ઞાન ઉપર જ્ઞાનની ઉર્ધતા દેખાતી નથી એટલે ઈ જ્ઞાન દબાઈ ગયું છે અને કસાય થાય છે એ ભ્રાંતિ થઈ ગઈ છે. કસાય ઉપર લક્ષ જાય છે, કસાય ની હારે એકત્વ બુદ્ધિ થઈ જાય, એકાકાર. ભેદજ્ઞાનનો અભાવ, ભેદજ્ઞાનનો અભાવ, ભેદજ્ઞાનનો અભાવ એ જ અજ્ઞાન છે. ભેદજ્ઞાનનો સદભાવ એ જ જ્ઞાન છે. પદ્મનંદી પંચવિશિકા શાસ્ત્ર છે, ના યોગસાર શાસ્ત્ર છે, અમિત ગતિ આચાર્યનું, ભાવનગર થી બહાર પડ્યું છે. એમાં 35 થી 42-41 ગાથા છે, આપણે તે દિવસ ચર્ચા થઈ હતી. એમાં એમ લખે છે પોતે, એકદમ અનુભવની કળા, સેલામાં સેલી વિધિ બતાવી, સેલામાં સેલી વિધિ, કઈ શાસ્ત્રની જરૂર નહીં. એમાં એમ કહે છે કે પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય ત્રણ ભેદ પાડ્યા. જયરજનભાઈ, પ્રકાશક એટલે દ્રવ્ય, પ્રકાશ એટલે એની અવસ્થા, અને પ્રકાશ્ય એટલે ઘટપટ જેને પ્રસિદ્ધ કરે તે. પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય જેને ઘડાને અને શોભા સેટે પ્રસિદ્ધ કરે તે. હવે અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે જો એ પ્રકાશ દ્વારા, પ્રકાશથી ભિન્ન એવો ઘટપટ જે છે, પ્રકાશથી તો ભિન્ન છે, આ પ્રકાશથી તો આ વસ્તુ જુદી છે શોભા સેઠ, તો પ્રકાશથી જે ભિન્ન વસ્તુ જે પ્રકાશ્ય છે એ તને જણાય છે કે આ શોભા સેઠ છે, આ છે, આ છે, આ છે, તને જણાય છે, તો પછી તને પ્રકાશ કેમ જણાતો નથી? અને જો પ્રકાશ જણાય છે, હવે આનાથી વ્યાવરત થતું એટલે આનાથી પાછો ફર કે સોફા સેટ નથી જણાતો પણ પ્રકાશ જણાય છે. હવે જો તું પ્રકાશમાં આવ્યો તો પ્રકાશ અને પ્રકાશક તો એક વસ્તુ છે, તો તને પ્રકાશક દીવાના દર્શન થઈ જશે. એમ આત્મા પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય જ્ઞાન પ્રકાશનો પુંજ છે. આત્મા એનું જ્ઞાન છે એ પ્રકાશ છે, અને આ પર પદાર્થ છે એ પ્રકાશ્ય જ્ઞાનમાં ગ્રહી થાય છે. હવે એમ કહે છે કે તારા જ્ઞાનમાં દેવગુરુ શાસ્ત્ર જણાય છે, તારા જ્ઞાનમાં, તો તારા જ્ઞાનમાં જ્ઞાન કેમ ન જણાય? જે જ્ઞાનથી ભિન્ન છે એ તને જણાય, તો જ્ઞાનથી અભિન્ન એવો આત્મા તને કેમ ન જણાય? જણાય, જણાય ને જણાય. આ એકદમ લોજિકની વાત છે. સમજી ગયા? જૈન દર્શન આ વિદ્યા કોઈને મળી નથી, સાંભળવા મળતી જ નથી ને. સાંભળવા સતની વાત સાંભળવા મળે તો સાંભળવા મળે તો વિચાર કરે, કઈ તુલના કરે અને કઈક એને હકાર આવે, પણ સતની વાણી સાંભળવા ન મળે. આટલી ક્રિયા કરો તો ધર્મ થાય, આટલું દાન કરો તો, આટલું શિયાળ કરો, આટલો તપ કરો, આટલા વ્રત કરો તો ધર્મ થઈ જાય. ભાઈ, એ કરતા બુદ્ધિએ કરે તો પાપની હારે પુણ્ય થાય, કરતા બુદ્ધિએ કરે તો મિથ્યાત્વનું પાપ પણ લાગે, હે એ પુણ્ય થાય, એ હલકો પુણ્ય થાય, એમાં કઈ ફાયદો નહીં. હા હા હા, આ વાત ભેદ જ્ઞાનની વાત કોઈ જાણતું નથી. માટે ખરેખર તો પહેલું તો તમે જ્ઞાતાને પકડો કે કરતા નથી જ્ઞાતા છો. એ એકદમ પહેલું લેસન એકદમ પાકું કરવું પડશે, ભલે આકરું હોય, આકરું તો પડશે જ. હવે એમાં એમ તમારે શંકા ન કરવી કે હું જ્ઞાતા થઈ જાઉં ને કરતા બુદ્ધિ છોડી દઉં તો મારી દુકાન બંધ થઈ જશે, વેપાર બંધ થશે, આવક બંધ થશે, એવી શંકા ન કરવી. કેમ કે કર્તૃત્વ બુદ્ધિ છૂટે છે, ક્રિયા નથી છૂટતી. દેહ મન વાણીની અને સંયોગની ક્રિયા નથી છૂટતી, ક્રિયા તો થયા જ કરે છે, પણ એના અભિપ્રાયમાં કર્તૃત્વ બુદ્ધિ હતી એ છૂટે છે. સોમવારે રોટલી બેન કરતા હતા ત્યારે કર્તા બુદ્ધિ હતી કે હું કરું છું. હવે મંગળવારે સમ્યક દર્શન થયું અજીતભાઈ, સવારના પોરમાં પરોઢિયે આત્મદર્શન થયું. હવે રસોઈનો ટાઈમ તો થાય, રસોડામાં તો જાય, એમ ન જાહેર કરે કે મને આજે અનુભવ થયો, સમ્યક દર્શન કરતા થઈ ગયો છું, માટે આજે રસોડું બંધ અને બધાને ઉપવાસ કરવાના છે, એમ ન કહે. કેમ કે ઈ જાણે છે કે આ ક્રિયાને અટકાવવી પણ મારો સ્વભાવ નથી અને થતી ક્રિયાને કરવું એ પણ મારો સ્વભાવ નથી, ક્રિયા તો થયા જ કરે છે. એટલે મંગળવારે પણ કોઈને ખબર ન પડે એવી રીતે રોજની માફક અજ્ઞાની જે હતો સોમવારે એની માફક બહાર ક્રિયા એની ભજા કરે છે. છતાં ફેર શું પડ્યો કે ઓલું હું કરું છું હતું, હવે હું જાણું છું. હું જાણું છું એટલે એને જ જાણું છું એમ નહીં, આત્માને જાણતા એ મને જણાય છે, એવો મોટો ફેર. આખો દ્રષ્ટિનો વિષ નીકળી ગયો. દ્રષ્ટિમાં જે દોષ હતો ને, કમળો થયો હતો ને આંખમાં, કમળો થયો હતો એટલે કપડું સફેદ હોવા છતાં પીળું લાગતું હતું. હતું તો કપડું સફેદ કુંતભાઈ, પણ લાગતું તું પીળું, બરાબર. હવે એવી રીતે એ સોમવારે જે ક્રિયા થતી હતી એ જ ક્રિયા મંગળવારે થાય છે, પણ ઓલો હું કરું છું એ કાંટો નીકળી ગયો, ક્રિયા રહી ગઈ, ક્રિયા રહી ગઈ. તો જગતભાઈ દુકાને જે જતા એ ટાઈમે જ જાય, એમાં કઈ આત્મજ અનુભવ થઈ ગયા પછી દુકાન બંધ કરે અને એ કઈ મમુક્ષુ મંડળને ભેટ આપી દે આખી મિલકત, એમ ન બને. કેમ કે એટલો હજી એને ગ્રસ્તીને રાગ રહી જાય છે. ગ્રસ્ત અવસ્થા છે ને એ ચારિત્ર અંગીકાર કરે ત્યારે બધું છૂટી જાય. ત્યાં સુધી ગ્રસ્ત અવસ્થામાં આ પ્રકારે દોષ છે, એ છે તો દોષ, કઈ વખાણવા જેવી ચીજ નથી, નથી આવતી. એટલે એને ટાઈમ લાગે છે, એને ટાઈમ લાગે છે. કોઈ કોઈ જીવને અંતર્મૂર્તમાં આવી જાય, ચોથો કાળ હોય ને, અંતર્મૂર્તમાં સમ્યક દર્શન થાય, દીક્ષા અંગીકાર કરી અને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન પ્રગટ કરીને કેવળ જ્ઞાન લઈએ, એવી પણ આત્માની તાકાત છે. પણ અત્યારે આચાર્ય ભગવાન એમ કહે છે કે કળી કાળ છે, તારું વીર્ય હીણું છે, એટલે નબળાય છે. તારા પુરુષાર્થની કમજોરી હોય અને જો તું ચારિત્ર અંગીકાર ન કરી શક તો સમ્યક દર્શન તો પ્રગટ કરજે જ, એ તો પ્રગટ થઈ શકશે ગ્રહસ્થ અવસ્થામાં, એમાં કઈ બહુ તને વાંધો નથી. કરતા બુદ્ધિ ટાળવી એ જ ખરેખર છે. બોલો, આપણે પુસ્તક આવ્યું છે ને 1008 બોલનું આપ્યું તમને, એ લાવો તો. એમાં એક ગુરુદેવના હસ્તાક્ષર, સમજી ગયા, આ જે વાત ચાલે છે એની પુષ્ટિ માટે એમ છે ને કે જયારે મેનેજર ચેક લખે પણ જ્યાં સુધી શેઠ સહી ન કરે ત્યાં સુધી સિકરાય નહીં. એટલે આ હું વાત કરું છું, પણ આપણે શેઠની સહી લઈ લઈએ એટલે ચેક સિકરાઈ જાય, ત્યાં સુધી ચેક ન કે. આપણે તો ગુરુદેવ પાસે શીખ્યા છીએ એટલે ગુરુદેવનો આધાર વારંવાર આપણે લેવો, તો જેથી કરીને આપણું શ્રદ્ધાને બળ આવે, બળ આવે. જો હસ્તાક્ષર છે આ, એના હસ્તાક્ષર વાંચું છું. ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન એટલે પોતાના શુદ્ધાત્માનું અજાણપણું એટલે અજ્ઞાન. પોતે પોતાને ઓળખે નહીં એના જેવું કોઈ બીજું અજ્ઞાન નથી, એ જ અજ્ઞાન છે. ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન તે રાગ દ્વેષનું કર્તૃત્વ મનાવે છે. હું રાગનો કરતા દ્વેષનો કરતા દયા મેં કરી, કરુણા મેં કરી, આ મેં કર્યું કર્તૃત્વ મનાવે છે. પોતાના શુદ્ધાત્માને જે જાણતું નથી જ્ઞાન, એ જ્ઞાન અજ્ઞાન છે. અને અજ્ઞાનમાં પોતાના જે પરિણામ થાય કશાયના એનું કર્તા બુદ્ધિ એમાંથી આવી નરીએ જ નહીં, કર્તૃત્વ મનાવે છે. આમાં એક એક શબ્દની કિંમત. કરતું તો મનાવે છે. ખરેખર ત્રિકાળી નિષ્ક્રિય પદાર્થ એ રાગનો કરતા તો બનતો નથી, પણ હું આ રાગનો કરતા છું એ માની બેઠો, માને છતાં એ કરે તો નહીં, પણ માન્યતામાં આવ્યું એટલે શ્રદ્ધાનો દોષ મોટો થયો. રાગ તો થવાનો હતો, થયો, પણ એને પ્લસ શું કર્યું, મેં કર્યો, ડબલ દોષ થયો. ચારિત્રના દોષની સાથે મીઠાતો દોષ આવી ગયો. અજીતભાઈ, જો રાગ થવાનો હતો થાય છે, એમાં કર્તૃત્વ છોડી દઈએ તો મિથ્યાત્વ નો દોષ નીકળી ગયો અને ચારિત્ર નો દોષ રહી ગયો. હવે આમાં બે દોષ ઉભા કરે છે. રાગ તો થવાના કાળે થવાનો હતો, અને આને શું કર્યું કે મેં કર્યો એટલે મિથ્યાત્વ ભેળ્યું. આરે ચારિત્ર ના દોષ ની આરે મિથ્યાત્વ નો દોષ કરતા બુદ્ધિ થી ઉભો થયો. એક એક શબ્દ ની કિંમત છે. તમે જેમ જેમ ઊંડા ઉતરતા જાઓ તમને
આત્મા પોતાના અસંખ્યાત પ્રદેશાત્મક ક્ષેત્રમાં જ રહે છે. તેમ દર્શન એમ કે છે, સર્વજ્ઞ ભગવાન એમ કે છે. દરેક આત્મા તેમ સંસારમાં શરીર દીઠ ભિન્ન ભિન્ન રહે છે, તેમ મુક્ત થયા પછી પણ ભિન્ન ભિન્ન રહે છે. એ લોકમાં વ્યાપતો નથી, ફેલાતો નથી. પોતાના અસંખ્યાત પ્રદેશને છોડીને લોકમાં વ્યાપવું તેનો સ્વભાવ નથી. આત્મા શુદ્ધ થયા પછી પોતાના છેલ્લા શરીર પ્રમાણથી કિંચિત ન્યૂન પોતાના આકારે નિશ્ચયથી પોતાના અસંખ્ય પ્રદેશમાં રહે છે. ઉર્ધગમન સ્વભાવના કારણે વ્યવહારથી લોકના અગ્રભાગે બિરાજે છે. લોકના અગ્રભાગે બિરાજે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ખરેખર તો આત્મા આત્મામાં બિરાજે છે, છતાં લોકનો છેડો જે છે લોકાકાશનો ત્યાં સિદ્ધ શિલા છે ત્યાં બિરાજે છે એમ વ્યવહારે કહેવામાં આવે. ખરેખર તો આત્મા આત્મામાં જ છે. અન્ય મતવાળા માને છે કે બધા થઈને એક આત્મા છે, મોક્ષ થયા પછી જુદો આત્મા રહેતો નથી, પણ તે માન્યતા જૂઠી છે. બધા થઈને એક આત્મા થઈ જાય તો પોતાના શુદ્ધ સ્વભાવનો સ્વતંત્ર ભોગવટો રહી શકે નહીં. એક આત્મા દર્શન જ્ઞાન ચારિત્ર વગેરે અનંત ગુણોનો પિંડ છે. શરીર દીઠ ભિન્ન ભિન્ન છે એવા અનંત આત્મા છે. બધા થઈને એક આત્મા નથી. વળી શુદ્ધ થયા પછી નિશ્ચયથી તો પોતાના અસંખ્ય પ્રદેશમાં રહે છે, ને વ્યવહારે ઉદ્ધગમન સ્વભાવના કારણે લોકના અગ્રભાગે બિરાજે છે. જેથી અનિમતવાળાની માન્યતા વસ્તુ સ્વરૂપથી ઘણી વિપરીત છે. જીવ પોતાના અસંખ્ય પ્રદેશને કદી છોડતો નથી, ને લોકમાં ફેલાય પરમાં વ્યાપતો નથી. એનું નામ અનેકાંત છે. અહીં અલિંગ ગ્રહણનો અર્થ એટલે નહીં લિંગ એટલે અમેન આકાર વળે, ગ્રહણ એટલે લોકમાં વ્યાપવા પણ, એટલે કે આત્મા લોક વ્યાપ્તિવાળો નથી એમ તું તારા સ્વગ્નિને જાણ. આમ પોતાના આત્માને લોક વ્યાપ્તિવાળો નહીં, પણ અસંખ્ય પ્રદેશાત્મક આકારે નિશ્ચિત રહેલો છે એમ શ્રદ્ધા અને જ્ઞાનમાં લેવો એ ધર્મનો કાર્ય છે. આત્મા દ્રવ્ય કે ભાવે સ્ત્રી પુરુષ કે નપુષક નથી એમ તું જાણ. જેને લિંગોનું એટલે કે સ્ત્રી પુરુષ અને નપુષક વેદોનું ગ્રહણ નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્ય તેમજ ભાવે સ્ત્રી પુરુષ કે નપુષક નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. શરીરનો આત્મામાં અભાવ છે. 14મા બોલમાં કહ્યું હતું કે પુરુષાદિની ઇન્દ્રિયોનો આકાર આત્મામાં નથી. અહીં કહે છે કે સ્ત્રી પુરુષ કે નપુષક શરીરનો આત્મામાં અભાવ છે, કારણ કે તે જળ છે, અજીવ તત્વ છે, અને આત્મા તો જીવ તત્વ છે. વેદનો વિકારી ભાવ ત્રિકાળી સ્વભાવમાં નથી. વળી પોતાનો સ્વભાવ આનંદ સ્વરૂપ છે, તેને ભોગવવાનું ચૂકીને પર શરીરને ભોગવવાના ભાવ થાય છે. તે ભાવ વેદનું અશુભ ભાવ પાપના પરિણામ છે. તે પાપ તત્વ છે, આત્મા જીવ તત્વ છે, માટે તે ભાવ વેદનો ત્રિકાળી આત્મ સ્વભાવમાં અભાવ છે. આ પ્રમાણે આત્મા દ્રવ્ય તથા ભાવ વેદોથી રહિત છે. પણ કોઈ કહે કે પુરુષ સ્ત્રી આદિનું શરીર જે દ્રવ્ય વેદ છે, ને આત્મામાં થતા વિકારી વેદના ભાવો જે ભાવ વેદ છે, તે બિલકુલ છે જ નહીં. તે તો માત્ર ભ્રમ છે, તો તે વાત ખોટી છે. અહીં તો કહે છે કે સંસાર અવસ્થામાં પોતાનો સ્વભાવ ચૂકે છે ત્યારે કોઈ પણ ભાવવેદનો ઉદય છે ખરો. કોઈ પણ ભાવવેદનો ઉદય વિકારી પરિણામનો ઉદય હોય ખરો સંસારી, ને બાહ્ય કોઈ પણ દ્રવ્યવેદ ખરો જે ખરો, પણ તે આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી. પર્યાયમાં ભલે હો વિકાર, પણ સ્વભાવમાં વિકાર કોઈ નથી. એમ કે દ્રવ્ય તથા ભાવવેદનો સ્વભાવ દ્રષ્ટિએ નિષેધ કરાવે છે. સ્વભાવ તરફ જુઓ તો કોઈ પણ વિકાર ભાવકર્મ છે જ નહીં ને આત્મામાં. ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ આત્મા રહેલો છે, એને તો ઉપાધિ પણ જાણશે. આનું લક્ષ છોડી દે વિકારમાં. આત્મા અવેદી છે ને તેના લક્ષે ધર્મ થાય છે. આત્મા અવેદી છે એમ સાચું જ્ઞાન ક્યારે કહ્યું કર્યું કહેવાય? દ્રવ્યવેદ જે અજીવ છે તેની સામે જોઈએ શંકિત થશે, અથવા ભાવવેદ જે પાપ તત્વ છે તેની સામે જોઈએ શંકિત થશે, પ્રતીતિ થશે? ના. આત્મા ભાવવેદ અને દ્રવ્યવેદ એટલે આશ્રવ તત્વ અને અજીવ તત્વ બે એ વિનાનો અવેદી છે, પોતાના જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ આનંદનો ભોગવનારો છે એમ સ્વદૃષ્ટિ કરે ને પર ઉપરની દ્રષ્ટિ છોડે તો સમય દર્શન થાય છે ને ધર્મ થાય છે. પોતાનો આત્મા અવેદી છે એમ શ્રદ્ધા જ્ઞાન કર્યા પછી દ્રવ્યવેદ જે અજીવ છે તેનું જ્ઞાન કરે તો વ્યવહારે તેનું અજીવ સંબંધેનું જ્ઞાન સાચું છે. પોતાનો આત્મા અવેદી છે એમ શ્રદ્ધા જ્ઞાન કર્યા પછી ભાવવેદ જે પોતાના અશુભ પરિણામ છે ને પાપ તત્વ છે એમ જ્ઞાન કરે તો વ્યવહારે પાપ તત્વ સંબંધેનું તેનું જ્ઞાન સાચું છે. પણ જીવ તત્વને યથાર્થ જાણ્યા વિના બીજા તત્વોનું જ્ઞાન સાચું થતું નથી. નવે તત્વનું જ્ઞાન સાચું ક્યારે થાય છે કે પોતાનું